સિદ્ધાંત પ્રશ્નોત્તર માળાના આધારે આપણે દસમા અધિકારના અંતર્ગત ગુણસ્થાનની ચર્ચા કરી રહ્યા છે. એમાં લાસ્ટ ક્લાસમાં આપણું જે દસમું ગુણસ્થાન સૂક્ષ્મ સંપ્રાય ગુણસ્થાનની ચર્ચા કરી, આજે આપણે બધા વિતરાગી થવાના છીએ. આજે વિતરાગતામાં 11મું અને 12મું બે ગુણસ્થાન ઉપશાંત મોહ અને ક્ષીણ મોહ એની ચર્ચા આપણે કરીશું. ચાલો શરૂઆત કરીએ. ગુણસ્થાન કોને કહે છે? જીવ ના મોહ અને યોગ ના પરિણામો ની તારતમ્યતા ને ગુણસ્થાન કહે છે. ગુણસ્થાન કેટલા છે? 14. કયા કયા? ક્રમસર બધા સાથે બોલશું. પહેલું નિત્યાસન, પછી સાસાગન, મિશ્ર અવિરત સમ્યક દ્રષ્ટિ, દેશ વિરત સમ્યક દ્રષ્ટિ, પ્રમત્ત વિરત, અપ્રમત્ત વિરત, પછી અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, સૂક્ષ્મ સંપ્રાય, ઉપશાંત મો, ક્ષીણ મો, સયોગ કેવલી જીન, અયોગ કેવલી જીન. 14 ગુણસ્થાનના નામ છે. એમાં જો આપણે 10 ગુણસ્થાનોની ચર્ચા કરી, આજની ચર્ચા થોડી એક ઉદાહરણથી કરીએ. એક સીન નો વિચાર કરો કે ભરત ચક્રવર્તી 6 ખંડને જીતીને પાછા અયોધ્યા તરફ આવ્યા. પછી શું કર્યું આપણને તો ખ્યાલ જ છે. ચક્રરથ અંદર નો ગયું, અયોધ્યા બહાર જ અટકી ગયું. તો મંત્રી સાથે ચર્ચા કરી તો શું ખબર પડી? ના, નામ તો લખી લીધું, ત્યાંથી પાછા આવી ગયા, પણ ચક્ર હવે અયોધ્યામાં ન ગયું. કેમ કે હજી ઉદયપુર જીતવાનું બાકી છે. એમના ભાઈઓ હજી એમને નમસ્કાર નથી કર્યા. તો સૌથી પહેલા તો જે 100 ભાઈ હતા ભરત ચક્રવર્તી, જે યશસ્વતી માતાથી 100 ભાઈ અને એક બ્રાહ્મી એમની સિસ્ટર અને સુનંદા દેવીથી 2 પુત્ર બાહુબલી અને સુંદરી, બરાબર. તો જે 100 પુત્ર છે એમાંથી 5 તો આદિનાથ ભગવાને દીક્ષા લીધી ત્યારે એમની સાથે દીક્ષિત થઈ ગયા. પછી બચ્યા કેટલા? 95. એમાં જે એક ભરત ચક્રવર્તી પોતે, બીજા 94, એ 94 અને બાહુબલી, બરાબર. આટલા ભાઈ બચ્યા છે જેમણે હજી નમસ્કાર નથી કર્યા. તો પહેલા તો બાકીના 94 ને બોલાવ્યા, એક પત્ર લખ્યો કે ભાઈ આવી રીતના મને 6 ખંડ સિદ્ધ થયા છે, હવે તમે આવો નમસ્કાર કરો, એટલે આપણે બધા હળી મળીને રહીએ. તો બધાને અહંકાર થયો કે તમે હશો ચક્રવર્તી ક્યાંય ના, પણ અમને તો અમારા પિતા રાજ્ય આપીને ગયા છે, અમે તમને શું કામ નમસ્કાર કરીએ. પણ હવે તમારી સામે જીતવાની અમારી તો શક્તિ નથી, એટલે મૂકીને દીક્ષા લઈને ગયા ગયા. 94 બધા વયા ગયા દીક્ષા લઈને. તો પહેલા તો ભરત ચક્રવર્તીને ઈ આઘાત લાગ્યો કે બોલો આવા મારા ભાઈઓ, કે મોટા ભાઈની એટલો તો અધિકાર હોય ને કે ભાઈ નાના ભાઈને બોલાવે કે તમે આવો મારે ત્યાં. એ થોડી સામેથી ચાલીને જાય. હવે નરેન્દ્ર મોદી આપણને બોલાવે, આપણે જઈએ ને, એ થોડી ચાલીને આપણા ઘરે આવે. હવે એની માતા હોય નરેન્દ્ર મોદીની તો એ પોતે જાય. એ તો લોકરીતિ છે ને એવી રીતે. અહીંયા તો એ 94 ગયા ગયા દીક્ષા લઈને. હવે વારી આવી બાહુબલી, કે એમને ભરત ચક્રવર્તીને થયું કે હવે જો બાહુબલી પણ એમ કોમળ હૃદયવાળા છે, એમને પણ આવી રીતના લેટર લખીશ તો ક્યાંય એ પણ દીક્ષા લઈને વયા ન જાય. એટલે એમણે ટ્રીક કરી કે એમના એક મિત્ર હતા દક્ષિણામ કરીને, એને મોકલ્યા, તમે જાઓ એમને કન્વિન્સ કરો. इनने कन्विंस करवा गया तो कोई गुप्तचर आवी रीतना पहलेथी खबर आपी दीधी कि आवी रीतना दक्षिणांक आवे छे तमने फुसलावा माटे खरेखर प्रयोजन एम छे तमने लई जाइ नमस्कार करावा એટલે આ તો પહેલેથી ગુસ્સામાં બેઠા હતા આવું છલ રમે છે તમારા રાજા એમ જાઓ નહીં આવું એમને કયો લડાઈ માટે તૈયાર રહે પછીની સ્ટોરી આપણને ખબર કે એવી રીતના દેવ કામ સામે આવ્યા ઓલા ત્રણ યુદ્ધ થયા કે ન થયા જે પણ હોય તો એના પછી શું થયું છેવટે કે બાહુબલી પણ મુનિંદ્ર થઈને ચાલ્યા ગયા મારે તો હવેની સિચ્યુએશન કેવી આ બધું તો ખાલી એને બેકગ્રાઉન્ડ બનાવ્યું હવે ઇમેજિન કરો કે ભરત ચક્રવર્તીના 100 ભાઈઓ અને 2 બહેનો તો પહેલા દીક્ષા લઈને વહી ગઈ આદિનાથ ભગવાનની સાથે જ 5 ભાઈઓ પણ પહેલા દીક્ષા લઈને વયા ગયા અને બીજા બાકીના હમણાં દીક્ષા લઈને બધા જ વયા ગયા હવે કોઈ બચ્યું નહીં અચ્છા 2 માતાઓનો વિચાર કરો કે એક યશસ્વતી માતા એક નંદા એક સુનંદા યશસ્વતી એટલે નંદા તો એના બધા પુત્ર એમને પૂછ્યા વગર દીક્ષા લઈને વયા પરમિશન લેવાય ન આવ્યા કેમ કે આમનો લેટર વાંચ્યો અને પૂછવા જાય પરમિશન માંગવા તો મળે ને એટલે દીક્ષા લઈને વયા ગયા ઇનફેક્ટ હમણાં અમે ભરતેશ સાહેબો વાંચીએ છીએ એમાં તો એમ લખ્યું છે કે બાહુબલી જયારે એમને યુદ્ધ પહેલા નમસ્કાર કરવા ગયા તેમણે બહુ સમજાવ્યા કે ભાઈ મોટા ભાઈ સાથે આવી રીતના યુદ્ધ ન કરાય તમે માની જાઓ એમને નમસ્કાર કરવામાં શું છે તમારો મોટા ભાઈ તો છે તો એ ન માન્યા પણ હવે માતાને એમ તો ન કહી શકાય કે ભાઈ ના હું યુદ્ધ કરવા જાઉં છું એમને દુઃખ થશે એમ કરીને એમને એમ કહીને આવ્યા કે હા હું હમણાં નમસ્કાર કરીને આવું છું એમ કરીને વયા ગયા એવું ભરતેશ વૈભવમાં એ જાતનું ડિપિક્શન છે એટલે હવે એ સુનંદા માતાનો વિચાર કરો હસબન્ડ તો પહેલા જ વયા ગયા દીક્ષા લઈને એમની પુત્રી પણ પહેલા જ વહી ગઈ બચ્યા હતા એક બાહુબલી સહારા તરીકે એ પણ આવી રીતના વયા ગયા હવે બચ્યું કોણ કોઈ નહીં મારે તો આનાથી શું કહેવું છે કે આપણા પણ જીવનમાં આવી અનેક તકલીફો આવે છે કે નહીં કે આપણા જે નિયર અને ડિયર વન સડનલી વયા જાય છે હવે ત્યાં દીક્ષા લઈને વયા ગયા એટલીસ્ટ એક વિકલ્પ તો છે કે ભાઈ તમે જઈને એમના દર્શન કરી શકશો ક્યારેક જોઈ શકશો અહીંયા તો મૃત્યુ જ પામીને વયા જાય તો નેક્સ્ટ ભાવમાં જાય ત્યાં તો આપણી પહોંચ નથી તો જીવ આ મોહને કારણે કેટલો દુઃખી થાય છે મારે મુખ્ય બિંદુ તો આ કહેવું છે કે જે જીવને આટલો મોહ થાય છે અને દુઃખી થાય છે તો એનાથી છૂટવાનો ઉપાય છે આવી સિચ્યુએશનમાં આવી વૈરાગ્યની પરિસ્થિતિમાં પોતાની જાતને મૂકી જુઓ હવે એ ભરતેશ વૈભવમાં તો ઘણું તમે ડિસ્ક્રિપ્ટિવ એટલું છે કે ભાઈ બાહુબલીનો 3 વર્ષનો બાળક આવ્યો પૂછવા લાગ્યો પપ્પા ક્યાં છે હવે બાહુબલી એમને ખોળામાં બેસાડીને જમાડતા હતા અને એવું બધું કરતા એટલે એની દાદી હજી જસ્ટ સમાચાર સાંભળ્યા હતા એટલે એમને કીધું જાઓ તમે ભરત પાસે જાઓ હવે ભરત રાજા પાસે નાના છોકરાને લઈને આવ્યા કે કહો પપ્પા ક્યાં છે એટલે એમના જે મંત્રીઓને બધા બતાવ્યું કે જો આ તમારા પપ્પા છે તો કે ના ના આ મારા પપ્પા નથી મારા પપ્પા તો બીજા હતા એમ એટલે તોય પછી ભરત ચક્રવર્તીના ખોળામાં લીધા આ બાજુ ભરત ચક્રવર્તી રડે છે એ બાજુ એ બાળક રડે છે પછી એને સમજાવ્યા કે ભાઈ બેટા તમારા પપ્પા આપણને છોડીને ચાલ્યા ગયા એટલે આ તો દુઃખની અવસ્થા બતાવવા માટે એમણે આટલું વર્ણન કર્યું હવે આપણે ક્લાસમાં એટલું વર્ણન ના કરી શકીએ આપણે સમજી લેવાનું કહેવાનો મુખ્ય બિંદુ શું છે એના પછી સ્ટોરીમાં જે થયું ને એ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એના પછી શું થયું સ્ટોરીમાં બોલો એમને દુઃખ દૂર કરવા શું કર્યું છે ભરત ચક્રવર્તી 3 દિવસના ઉપવાસ આદિ ધારણ કરીને સામાયિકમાં બેસી ગયા 3 દિવસ સુધી કોઈની સાથે બોલે નહીં ચાલે નહીં કાંઈ નહીં પોતાના આત્મામાં એવા લીન થયા હવે એમની જે ચોથા ગુણસ્થાન વર્તી શ્રાવક છે એટલે ઉપયોગની સ્થિરતા જે પ્રમાણે હશે એ પ્રમાણે હશે, જેટલો આત્માનો અનુભવ થતો હશે એ પ્રમાણે થતો હશે. પણ કહેવાનો મતલબ શું છે કે જીવને દુઃખમાંથી મુક્તિનું સાધન એકમાત્ર પોતાના આત્માનો આશ્રય છે, એના સિવાય બીજો કોઈ ઉપાય નથી. હવે જો ચોથા ગુણસ્થાનમાં જીવની આવી ભૂમિકા હોય તો નિશ્ચય વ્યવહારની તો સંધિ છે ને, આપણે જૈન ધર્મમાં જે જાતના નિશ્ચયનો પરિણામ હોય છે તો બહારમાં એવું આચરણ જોવામાં આવે જ છે. તો હજી તો ભરત ચક્રવર્તીને આટલો લબાટ્યો છે ને માટે, તો એના વિકલ્પો પણ છે. હવે એમાં ભલે ને સામાયિકમાં બેઠા પણ સ્થિરતા કેટલી રહે, કેટલી રહે એટલી રહે. હવે એની બદલે મુનિરાજને ઇમેજિન કરો, કોઈ લબાટ્યો નથી, કશું કોઈ બહારમાં કોઈ વિકલ્પ જ નથી, અને પોતાના આત્મામાં સ્થિર થઈ જાય તો કેવું સુખનો અનુભવ કરતા હશે. એવા સુખનો અનુભવ કરતા કરતા આ હવે દરેક ગુણસ્થાનમાં એમની વિશુદ્ધિ અનંત ગણી અનંત ગણી અનંત ગણી વધતા વધતા જીવ આ હવે દસમા ગુણસ્થાનનો અંત કરીને અગિયારમા ગુણસ્થાનમાં અને બારમામાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે, પૂર્ણ વિકરાગી થવા જઈ રહ્યો છે. તો એમને અંદરથી સુખનો અનુભવ કેટલો હશે? આખી સ્ટોરી મેં આના માટે કીધી કે આપણે મુનિરાજના અંતરંગનો જરાક એક અનુમાન તો કરીએ, બાકી આ કર્મની વાતો તો કરશું કે કર્મમાં આમ થયું, ગેપ પડ્યો, અહીંયા આ પરિણામ થયા તે થયા. પણ મુખ્ય વાત તો શું છે કે જીવને અંદરથી જે જાતની શાંતિ જે જાતનો આનંદ પોતાના આત્માના આશ્રય મળે છે એ બીજે ક્યાંય મળતો નથી. એટલે જે વિકરાગી ગુણસ્થાન છે અગિયારમાંથી હવે ઉપર બધા એ પૂર્ણ સુખી અવસ્થા છે, પૂર્ણ વિકરાગી છે. એમને મોહ રાગ દ્વેષનો અણુ માત્ર હવે રહ્યો નથી, એટલે પૂર્ણ સુખી અવસ્થાને પામ્યા છે. એવી સુખી અવસ્થા આપણે બધા પણ જલ્દી પામીએ એવી ભાવનાથી જો હવે આપણે આ ગુણસ્થાનની ચર્ચા થોડી કરીએ છીએ. લાસ્ટ ક્લાસમાં આપણે દસમા ગુણસ્થાનમાં શું વાત કરી હતી, દસમામાં શું થયું, સૂક્ષ્મ લોભ ફક્ત એક કર્મ બચ્યું હતું. જો આપણે બે અવસ્થાઓ આખી જોઈ હતી, આપણે ઇમેજિનરી 21 કર્મ પ્રકૃતિઓની આખા નિષેક રચના બનાવી હતી. 21 કયા કયા હતા? જો ટોટલ ચારિત્ર મૌનની 25 પ્રકૃતિ છે બરાબર, અનંતાનુબંધી અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન સંયોગ એના ચતુષ્ક એટલે 16 અને 9 કશાન બરાબર. એમાંથી 4 અનંતાનુબંધી કર્મનું શું થયું હતું, એ તો પહેલા જેની બી સંયોજના થઈ ગઈ હતી બરાબર ને, કાં તો ક્ષાયિક સમ્યક્ત્વ કરતી વખતે કાં તો પછી આગળ જયારે દ્વિતીય ઉપશમ કર્યું ત્યારે. હવે જો આમાં એક વાંચવામાં આવ્યું છે દ્વિતીય ઉપશમમાં જે આ અયંતાનુબંધીની વિસંયોજના ઓપ્શનલ છે એ આ ગુણસ્થાન વિવેચનમાં વાંચ્યું એટલે મેં તમને મેન્શન કર્યું. ચાલો પાછા આવી જાય તે આપણે બાકીના અનંતાનુબંધી 4 એને છોડીને બાકીના 25માંથી 21 એ 9 કષાય ઇન્ક્લુડેડ એ 21 કર્મ પ્રકૃતિઓની નિષેક રચના ઇમેજિન કરો. નિષેક રચના ખ્યાલ છે ને, કે એક સમયમાં ઉદયમાં આવા કર્મ પરમાણુને હોરિઝોન્ટલ રાખો અને એક એક સમય જે વધતા વધતા ફ્યુચરમાં જે ઉદયમાં આવવાના છે એનું આખું લેયર બાય લેયર એક આખું લેડર જેવું બનાવો. હવે આપણે બીજું શું જોયું હતું કે જે જીવે આ દસમા ગુણસ્થાન સુધી પહોંચ્યા તો કાં તો 2 રૂટથી પહોંચ્યા છે, કાં તો ઉપશમ શ્રેણીમાં પહોંચ્યા છે કાં તો ક્ષપક શ્રેણીમાં પહોંચ્યા છે. હવે જો એક પોઈન્ટ બહુ સરસ આવ્યો, જેવી રીતના આપણે બોલ લઈએ અને બેટ લઈએ અને બેટથી બોલને મારીએ તો હજી તો બોલ આમ ઉપર જશે અને એની પીક હાઈટ સુધી પહોંચીને નીચે આવશે બરાબર, પણ કેટલો ઉપર જશે દેટ ઇઝ ડિસાઇડેડ રાઈટ ઇન ધ બિગિનિંગ. જેટલો પાવરથી તમે માર્યું એ જ સમય નક્કી થઈ ગયો ને કે બોલ કેટલો ઉપર જશે. એનો જે કાળ લાગશે તો લાગશે, પણ એની અહીંયાથી જે ગતિ છે એ ગતિથી જ નક્કી થઈ ગયું કેટલો ઉપર જીવ જશે. એ ઉદાહરણથી અહીંયા સમજાવ્યું છે કે જે 8મા ગુણસ્થાનના પહેલા સમયમાં જયારે શ્રેણી ની શરૂઆત થઈ ત્યારે મુનિરાજે જે પુરુષાર્થ માંડ્યો તે પહેલા સમયથી જ નક્કી થઈ ગયું હતું કે આ મુનિરાજ હવે વિશુદ્ધિમાં કેટલા ઉપર ઉપર એટલે કે કાં તો 11મા ગુણસ્થાનમાં જશે કાં તો 12મા માં જશે. જો વચ્ચેથી અનલેસ કે મૃત્યુ થઈ જાય, અનલેસ કે મૃત્યુ થઈ જાય, 8માંથી 9માંથી પાછા વળી જાય એવું ક્યારે ન બને. ખ્યાલ આવે ને? શ્રેણી માંડી છે તો પૂરી તો કરે છે. હવે ક્ષપક શ્રેણીમાં તો મૃત્યુ થવાના ચાન્સ નથી. ઉપશમ શ્રેણીમાં એક 8મા ગુણસ્થાનનો જે ફર્સ્ટ પાર્ટ છે, અમુક જે થોડો ભાગ, ત્યાં મૃત્યુ ન થાય. એને છોડીને જીવ 8, 9, 10, 11 ગમે ત્યાં મૃત્યુ પામી શકે. હવે જેવી રીતના એમણે પુરુષાર્થ માંડ્યો છે તો ઇમેજિન બેલ કર્વ જેવું, તો પુરુષાર્થ એમણે માંડ્યો ઉપર જઈ રહ્યા છે અને પછી 11માનો કાળ પૂરો થશે અને પાછા નીચે એ જ રીતે પાછા નીચે આવશે. પણ જો વચમાં મૃત્યુ થઈ જાય તો જે પોઈન્ટ પર મૃત્યુ થયા ત્યાંથી સડન ડ્રોપ થઈને સીધા ચોથા ગુણસ્થાનમાં વિગ્રહ ગતિના પહેલા જ સમય ચોથા ગુણસ્થાનમાં આવીને પછી આગળના ભાવમાં જાય છે. લગભગ આગળના ભાવમાં દેવ ગતિમાં જ જાય, વૈમાનિક દેવમાં જ જાય. કેમકે જો જે બાકીના દેવોમાં જવાના હોય ને એ આવી રીતના શ્રેણીનો માટે. તો જો એ વાત થઈ, હવે આપણે વાત શેની ચાલતી હતી કે 8મા ગુણસ્થાનના પહેલા સમયમાં જ નિર્ણય થઈ ગયો કે આ જીવ ઉપશમ માનશે કે શપક માનશે અને ક્યાં ગુણસ્થાન સુધી જશે. હવે જો એ જીવ જયારે 9મા ગુણસ્થાનમાં પહોંચ્યા હતા, આગે લાસ્ટ ક્લાસની વાત કરું છું, તો 9મા ગુણસ્થાનમાં જો આપણે જોયું તું 7મામાં એમને 4 પ્રોસેસ ચાલુ કર્યા. કયા 4 હતા કોઈને યાદ છે? પ્રતિ સમય અનંત ગણી વિશુદ્ધિ કરી, બરાબર. પછી બીજું, જે નવો બંધ થાય છે એની સ્થિતિ ઘટતી જવી. જૂના કર્મના જે ઉદય આવે છે એમાં જે પ્રશસ્ત એટલે શુભ કર્મ છે એનો અનુભવ અનંત ગણો વધતો જવો, અને અશુભ આવે છે એનો અનુભવ અનંત ગણો ઘટતો જવો. આ 7મામાં 4 પ્રોસેસ ચાલુ છે. 8મામાં બીજા 4 એડ થયા. કયા 4 એડ થયા? પહેલું છે ગુણ શ્રેણી નિર્જરા, એટલે કે જે નિર્જરા થઈ રહી છે એમાં દર સમય ગુણિત પ્રમાણમાં કર્મ હવે નીકળી જાય છે. બીજું છે ગુણ સંક્રમણ, એટલે જે સંક્રમિત થઈ રહ્યા છે એમાં પણ મલ્ટીપ્લાઇડ કર્મ ચેન્જ ઓવર થાય છે. 100, 200, 400, 800 મલ્ટીપ્લાઇડમાં સડનલી એકદમ ચેન્જ થવા લાગ્યા. પછી સ્થિતિ કાંડક ઘાટ, એટલે કે જે સ્થિતિ હતી એમાં જે મેક્સિમમ સ્થિતિ વાળા બધા જ પરમાણુ ઓછી સ્થિતિમાં કન્વર્ટ થઈ ગયા, એટલે ઉપરના લેવલ સીધા ઉડતા ગયા. અને અનુભાવ કાંડક ઘાટ, એટલે તીવ્ર કર્મ એ મંદમાં કન્વર્ટ થઈ ગયા. આ 4 બીજા એડ ગયા. હવે એના પછી 9મા ગુણસ્થાનમાં આપણે શું જોયું હતું? હા, પહેલા અપૂર્વ સ્પર્ધક ક્રિએટ થયા, એટલે જેટલી રેન્જ હતી નિષેકોની અનુભાવોની, માઇલ્ડ થી લઈને તીવ્ર, એ માઇલ્ડ થી પણ માઇલ્ડર નવા સ્પર્ધકો તૈયાર થયા જે પહેલા હતા જ નહીં. સ્પર્ધક એટલે કર્મ પરમાણુનો સમૂહ. એના પછી બાદર પૃષ્ટિ થઈ, એટલે જે કર્મ મોટા મોટા સ્ટોન જેવા હતા એને તોડીને નાના પથ્થર જેવા બનાવ્યા. એનાથી પછી સૂક્ષ્મ પૃષ્ટિ થઈ, એટલે હજી નાના બનાવ્યા, એટલે બેઝિકલી એ અનુભાગમાં પણ સ્ટ્રેન્થ હજી ઘટતી ગઈ. ખ્યાલ આવે? અને આ સૂક્ષ્મ પૃષ્ટિ પછીના જે સૂક્ષ્મ લોભના આખી એક નવી લેડર તૈયાર છે, જે 21 આપણે જોઈ ને, 21માં એક ઉમેરાઈ એમ સમજો આખી સૂક્ષ્મ લોભની. હવે બીજો પ્રોસેસ આપણે છેવટે જોયો હતો. કયો જોયો હતો? 9મા ગુણસ્થાનમાં હજી એક પ્રોસેસ આપણે જોયો હતો લાસ્ટ ટાઈમ. જો 9મા ગુણસ્થાનમાં અંતરકરણનું કામ ચાલુ થાય છે. હવે અંતરકરણ શું હતું? કે જે લાઈડર, હવે જો 7મા ગુણસ્થાનમાં અને 8મા ગુણસ્થાનમાં ટાઈમ વેરિયેબલ છે. વેરિયેબલ એટલે કે મુનિરાજ અંતર મુહૂર્તમાં, સમજો 10 સમય રે, 11 સમય રે, 12 સમય રે, ગમે તેટલા રહી શકે છે. પણ 9માનો ટાઈમ ફિક્સ છે કેમકે બધા મુનિરાજના પરિણામ ફિક્સ છે. 10માનો ટાઈમ ફિક્સ છે કેમકે બધાના પરિણામ ફિક્સ છે. એટલે હવે 9માના અંતમાં ઓલરેડી યુ કેન એન્ટિસિપેટ કે હવે મુનિરાજ ક્યારે વિતરાગી થશે. યુ કેન કાઉન્ટ કે ભાઈ 9માના આટલા બચ્યા, 10માના આટલા સમય બચ્યા. ખ્યાલ આવે ને? તો એટલા સમય પછી ફ્યુચરમાં જેટલા પણ નિષેકો છે એના બધા કર્મ પરમાણુને કાં તો જલ્દી ઉદયમાં લાવી દીધા કાં ફ્યુચરમાં હવે નાખી દીધા, અને એમ કરીને એટલો આખો બેન્ડ જ ખાલી કરી નાખ્યો. ખ્યાલ આવે? એને કહેવાય અંતરકરણ, એને કહેવાય અંતરકરણનો પ્રોસેસ. આ અંતરકરણ કેમાં થાય? ઉપશમ શ્રેણીમાં કે શપક શ્રેણીમાં? ઉપશમ શ્રેણીમાં જ થાય. કેમ કે શપક શ્રેણીમાં ફ્યુચરમાં કર્મ ક્યાં છે? શપક શ્રેણીમાં તો બધાને નાશ જ કરતા ગયા ને, અને આ અંતરકરણ ઉપશમમાં શું કામ કર્યું? હા, કેમ કે હવે નવમા પછી જીવ દસમામાં જશે, દસમા પછી દસમાનો અંત થશે, ત્યારે જેવો જીવ પહેલા સમય અગિયારમાં આવ્યા ત્યારે હવે ત્યાં કોઈ મોહનીયના કર્મ જ નથી કે જેનો ઉદય આવી શકે, અને કર્મનો ઉદય જ નથી તો એની સામે જીવના પરિણામ કેવા છે? પૂર્ણ વિતરાગી છે, અને જીવ વિતરાગ દશાને પામે છે. જો આટલી ચર્ચા આપણે લાસ્ટ ટાઈમ થઈ હતી, હવે જો આગળ વધીએ છે. શરૂઆત આપણે પરિભાષાથી કરીએ. જો ક્વેશ્ચન 233 અને 234 આપણે બે એક સાથે વાંચીએ. ઉપશાંત મોહ ગુણસ્થાનનું સ્વરૂપ શું છે? અગિયારમું ગુણસ્થાન છે ઉપશાંત. જો ચારિત્ર મોહનીયની 21 પ્રકૃતિઓનો ઉપશમ થવાથી, કઈ 21 કીધી? અનંતાનુબંધી ચતુષ્ક છોડી 25 માંથી બાકીની 21. નિત્યાત્મને એનું શું થયું? જે દર્શન મોહનીયની ત્રણ હતી એનું શું થયું? જો જીવ કાં તો ઔક્ષમિક સંયુક્તોમાં હોય, કક્ષાયોગ શ્રમિકમાં હોય, કક્ષાયુગમાં હોય, બરાબર? ક્ષાયોગ શ્રમિક સંયુક્તોની સાથે કોઈ પણ જીવ ક્યારેય શ્રેણી માંડી ન શકે, કેમ કે ત્યાં સંયક પ્રકૃતિનો ઉદય ચાલે છે. હવે અહીંયા તો બધી જ પ્રકૃતિઓને ઉપશમિત કરવાની વાત છે, તો ઓલીનો ઉદય કેવી રીતના હોઈ શકે? એટલે ક્ષાયોગ શ્રમિકનો ઉદય સાથે જીવ ક્યારે શ્રેણી ના માંડે, તો કાં તો ઔક્ષમિક કક્ષાયિક. ક્ષય જ કરી નાખ્યો છે તો ક્વેશ્ચન જ નથી કે છે જ નહીં સત્તામાં. અને જો ઉપશમ થયો હોય તો કયો ઉપશમ હોય? દ્વિતીય ઉપશમ કર્યો. બીજી વાર એટલે આગળનો ઉપશમ હવે કર્યો છે, એટલે એ તો પહેલા જ ઉપશમિત થયેલી છે. અને બાકીની 21 નો ઉદય ચાલી રહ્યો હતો, હવે એમની પણ એ 21 નો પણ હવે જઈને ઉપશમ થયો. ખ્યાલ આવ્યો? જો જે જીવે શ્રેણી માંડી તો પહેલા તો દ્વિતીય ઉપશમ થયું, પછી છઠ્ઠા સાતમામાં અસંખ્યાત વાર ઝૂલ્યા, એના પછી સાતિશય અપ્રમત સાતમામાં જઈને આગળ વધ્યા. ખ્યાલ આવ્યું? ત્યાંથી જઈને અગિયારમામાં જઈને પાછા છઠ્ઠા સાતમામાં આવશે, ત્યાર સુધી તેવી પ્રકૃતિઓ ઉપશમિત જ છે. ખ્યાલ આવ્યો કે? એટલે એ તો પહેલા જ ઉપશમિત હતી, અને આ બાકીની પ્રકૃતિઓનો ઉદય ચાલતો હતો, જેને નવમાના અંતરકરણ કર્યું. દસમામાં એ જે સૂક્ષ્મ લોભનો ઉદય ચાલતો હતો એ સ્વ ઉદય પ્રકૃતિ હતી, એટલે પોતાના જ ફોર્મમાં ઉદય આવીને એ પૂરી થઈ, અને હવે અગિયારમામાં એન્ટર થયા તો પૂર્ણ રીતે બધું ઉપશમિત છે. બરાબર? જો 21 પ્રકૃતિઓનો ઉપશમ થવાથી યથાખ્યાત ચારિત્રને ધારણ કરવા વાળા મુનિને 11મો ઉપશાંત મોહ નામનું ગુણસ્થાન થાય છે. મુનિરાજની કેવી અવસ્થા છે? એ તો હવે પૂર્ણ વિતરાગી થયા. પૂર્ણ વિતરાગી એટલે અંતરમાં પોતાના આત્મામાં પૂર્ણ સ્થિર થયા. જે મોહનો અંશ અબુદ્ધિપૂર્વક એમને ઉદયમાં આવતો હતો એ પણ હવે બંધ થયો. આપણે પહેલા જોયું હતું ને, જેટલો જેટલો આત્મામાં લીનતા એટલું એટલું સુખ, અને જેટલો જેટલો રાગનો અંશ એટલું એટલું દુઃખ, અને નવો કર્મ બંધ. અનંત ગણી વિશુદ્ધિ થતી હતી તો નવો કર્મ બંધ પણ સાથે હીન 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 થતો હતો ને, એ હીન થતો થતો હવે ઝીરો પહોંચી ગયો. ખ્યાલ આવે છે કે નહીં? જો આઠમાની શરૂઆતમાં જ, સાતમામાં જ આપણે જોયું ને કે હવે વિશુદ્ધિ અનંત ગણી વધે છે, જે ચાર પ્રોસેસ જોયા છે, એ અનંત ગણી વધતી 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 આ અગિયારમાં સુધી અનંત ગણી વધ્યા જ કરે છે. હવે અગિયારમાં પહોંચ્યા, હવે નહીં વધે, હવે તો વિતરાગી થઈ ગયા. તો 11મા માં હવે ફ્લેટ થઈ જાય. ખ્યાલ આવ્યો? જે ઓલી વિષ્ણુજી અનંત ગણી વધતી હતી એમ સમજો, આમ પર્વત એકદમ એમ કે એક્સપોનેન્શિયલી પહેલા વધતી હતી, હવે પર્વતના ટોચ ઉપર પહોંચી ગયા. 11મા ના જે અંતર્મુહૂર્ત નો કાળ છે એટલો વખતે વિતરાગતા પૂરી રહેશે, પછી પાછા નીચે પડશે. તો જો એ યથાખ્યાત ચારિત્ર ને ધારણ કરવા વાળા મુનિને 11મું ઉપશાંત મોહ નામનું ગુણસ્થાન થાય છે. આ ગુણસ્થાન નો કાળ સમાપ્ત થતા મોનિયના ઉદયમાં જોડાતા જીવ નીચલા ગુણસ્થાનમાં આવી જાય છે. ખરેખર કાળ પૂરો થયો એટલે જીવના પરિણામ ઓટોમેટિકલી પડે છે. આમાં છે ને બહુ સરસ ચર્ચા છે, આઈ થિંક ઓલમોસ્ટ 2 પેજની ચર્ચા છે કે મુનિરાજ 11મા ગુણસ્થાનથી પડે છે શું કામ. 11મા ગુણસ્થાનમાં મુનિરાજને કોઈ રાગદ્વેષના ભાવ નથી, બરાબર, કોઈ નવો કર્મ બંધ નથી. જો જેવી રીતના સહયોગી કેવળી છે ને 13મા ગુણસ્થાન વાળા, એમને કયો બંધ છે? ના ના, એમને ક્યાં જન્મ લગાડતો? હવે અરિયંત પરમાત્મા થઈ ગયા છે એટલે કસાય તો છે નહીં, યોગના પરિણામ હજી છે, બરાબર. યોગના પરિણામ છે તો કર્મ પરમાણુ આવે છે, પ્રકૃતિને પ્રદેશ બંધ થાય છે, સ્થિતિના અનુભાગ બંધ નથી કેમ કે કસાય નથી, એટલે કર્મ આવીને ટકતા નથી, સ્થિતિ જ નથી તો ટકતા નથી, આવીને પાછા ખલી જાય છે, બરાબર. એ કયા કર્મ પરમાણુ આવે છે? 8 કર્મ પ્રકૃતિઓ આવે છે, કઈ આવે છે? ફક્ત એક શાકા વેદનીય કર્મ જ આવે છે, બીજા એકે નથી. ખ્યાલ આવે છે ને? હવે એવી જ અવસ્થા 11 અને 12મા ગુણસ્થાન વર્તી મુનિરાજ. સેમ લોજિક, ભલે એમને જ્ઞાનાવરણ આદિ હજી છે અને એનો ઉદય પણ છે, પણ મૌનિયનો ઉદય નથી એટલે કશાય નથી, સ્થિતિ અનુભવ અને સ્થિતિ બંધ પડતા નથી, પ્રકૃતિ પ્રદેશ બંધ પડે છે. તો એ પ્રકૃતિને પ્રદેશ બંધ ફક્ત તાતા વૈદ્યનો પડે છે અને એટલો વખત એ એક સમય માટે રહે છે, પછી વયા જાય, બરાબર. તો પોઈન્ટ ઇઝ અગેન સેમ કે એમને અત્યારના તો કોઈ દોષ નથી, પૂર્ણ વિકરાગતા છે. કોઈ નવા કર્મ તાતા વૈદ્ય સિવાય બંધાતા નથી, અને એ બી બંધાતા નથી તો ખરી જાય છે એ જ સમય. તો મુનિરાજ 11મા ગુણસ્થાન થી નીચે કેમ પડે? હા, એટલે એ કર્મ એ આમ ખૂબ જોર કર્યું, આમ કે ભાઈ તમે મને દબાવી રાખ્યા હતા, હવે ખૂબ જોર કરીને હું ઉદયમાં આવી ગયા એટલે મુનિરાજ ના ભાવ પડી ગયા. એવું થયું? મુનિરાજ જે પરિણામથી જે વિશુદ્ધિથી ઉપર ચડ્યા હતા એ પૂર્ણતાને પ્રાપ્ત કરી ચૂક્યા. હવે એક એવું હતું કે ભાઈ નીચેવાળાને દબાવી દબાવીને પૂર્ણતાને પહોંચ્યા છે. જો ઉપશમ શ્રેણીમાં કશાય ભાવોને દબાવીને ચડ્યા હતા તો હવે તો પૂર્ણ વિતરાગી થઈ ગયા. ઓલા દબાવેલા પડ્યા છે, પણ એનો ઉછાળો આવવાથી મુનિરાજ નો પરિણામ પડે છે એમ પણ નથી. મુનિરાજ જો કોઈ પણ ભાવ અંતર મુરતથી વધારે રહેતો નથી, અનલેસ કે જીવ પૂર્ણ શુદ્ધ થઈ જાય. જેવી રીતના 40 ભાવ સિવાય, જો ધ્યાન આપજો, 4 ભાવ જે છે, અવધૈક, ઔપશમિક, ક્ષાયોક્ષમિક અને ક્ષાયિક, અને પારિણામિક ભાવ તો ત્રિકાળી છે, એ તો અનાદિ અનંત છે, શુદ્ધ જ છે. પણ આ 4 પર્યાયરૂપ ભાવ છે, આ 4 પર્યાયરૂપ ભાવ છે ને, ઔપશમિક, ક્ષાયોક્ષમિક, શાયિક અને અવધૈક, આમાંથી શાયિક ભાવ જ એવો છે જે હવે ક્યારે પડતો નથી. બાકીના 3 ભાવ અંતર્મુહૂર્તમાં બદલાયા જ કરે છે, અને ખરેખર તો ક્ષાયિક ભાવ બી અંતર્મુહૂર્તમાં બદલાય છે, પણ એવો ને એવો, એવો ને એવો દર સમયે બદલાય છે ને, એવા ને એવા ચાલ્યા કરે. પણ આ બાકીના 3 ભાવોનું એવું જ પરિણામ છે કે અંતર્મુહૂર્ત થતાં ભાવ પલટાય છે. અહીંયા મુનિરાજ અંતર્મુહૂર્ત સુધી ઔપશમિક ચારિત્રમાં છે, હજી ક્ષાયિક થયા નથી, ચારિત્રમાં. કદાચ સમ્યક્તોમાં ક્ષાયિક સમ્યક તો લઈને ચડ્યા હોય, પણ હજી ચારિત્રમાં ઔપશમિક ચારિત્રમાં છે. અંતર્મુહૂર્તનો કાળ પૂરો થતા કાળ ક્ષયના કારણે હવે એમના પરિણામ બદલાય છે અને જીવ દસમા ગુણસ્થાનમાં આવતા જ એમને મોહ ઉત્પન્ન થાય છે, ફરીથી પાછો સૂક્ષ્મ લોભનો પરિણામ થાય છે. જો આપણે એ જ વાંચતા હતા અહીંયા, આ ગુણસ્થાનનો કાળ સમાપ્ત થતા મોહનીયના ઉદયમાં જોડાતા જીવ નીચલા ગુણસ્થાનમાં આવી જાય છે. હવે જયારે નીચે આવે છે તો ક્રમથી 11 થી 10, 10 થી 9, 9 થી 8, 8 થી 7 જે પ્રોસેસ આમ ચડ્યા હતા એ ઉલટા ઉલટા થતા જાય છે. એમની વિશુદ્ધિ અનંતગણી અનંતગણી ઘટતી જાય છે. જે કર્મનો બંધ છે એ પાછો વધતો જાય છે, એની સ્થિતિ વધતી જાય છે. જેટલા આવશ્યક આપણે જોયા હતા એ બધા ઊંડા ઊંડા થતા જાય છે. જે સ્થિતિ બંધ જે પહેલા ઘટી ગયો હતો હવે જેવા પરિણામ થાય છે એના અનુસાર નવો કર્મ બંધ ઓલા જૂની સ્થિતિ કરતા વધારે થાય છે, એટલે ટોટલ સ્થિતિ વધતી જાય છે. ખ્યાલ આવે એમ બધું ઊંડું ઊંડું સમજી ગયું. ચાલો હવે એ કહું છું ને, જો સ્થિતિ કાંડક ઘાત થયો તો સમજો પહેલા 1000 વર્ષની સ્થિતિ હતી, હવે કાંડક થઈ થઈને 10 વર્ષ સુધી પહોંચી ગયા. બરાબર, 10માના અંતમાં. ઉદાહરણ આપું છું, એક્ઝેક્ટ વેલ્યુ મને ખબર નથી, શાસ્ત્રમાં લખી હશે, શાસ્ત્રમાં ડેફિનેટલી લખી છે કે સ્થિતિ કેટલી હોય છે. હવે ત્યાં વાંચવું પડે, પલ્યના અસંખ્યાતનો ભાગ ને એવું કઈ આંકડો હશે. હવે જે સપોઝ 10 વર્ષની સ્થિતિ છે, હવે પાછા 11માંથી 10માં આવ્યા તો જે નવો બંધ થતો જાય છે એ 10ની બદલે 11નો થાય, પછી 12 વર્ષનો થાય, 13 વર્ષનો થાય, એમ કરતા કરતા હવે પાછી નવા કર્મના બંધથી પાછી સ્થિતિ વધતી જાય છે. એક્ઝિસ્ટિંગ પરમાણુ ચડે, પૂરાના પૂરા નિશેષો ન ચડે, અમુક પરમાણુ ઉપર ચડે. જો આપણે આને પણ નિર્ણય કરી શકીએ, સમજો આ આપણી નિષેધ રચના છે, સમજો આટલા નિષેધો બચ્યા છે. બરાબર, હવે જે નવો કર્મ બંધ થયો એમાં સમજો આ 5 છે, હવે એમાં 6 બંધાય તો શું થાય? આ બધા કર્મ પરમાણુ આમાં એડ થઈ જશે. હવે આમાં એડ થઈ જશે તો આ તો આટલા જ રહ્યા, આ એક એડિશન થઈ ગયો. તો પહેલા જે સપોઝ 10 વર્ષની સ્થિતિ હતી એની જગ્યા 11 વર્ષની થઈ ગઈ. સમજાય? નવો જે બંધાયો નિષેક, અથવા નવા જે આ જે કર્મ બંધાયા એનો એક નિષેક બધા કરતા એડિશન થઈ ગયો. હવે એમ 10 સમયમાં એડિશન થતા 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 વધતું ગયો. અને જે ભાઈ કર્યું, હવે નવો જે બંધ થાય છે એમાં અમુક કર્મ પરમાણુ એમનાથી પણ એના ઉપર ચડે છે, આ જે નિષેક છે એ પણ મોટો થાય. એટલે એવું નથી કે કોઈ નિષેક નાના નાના હોય, જનરલી ડિસ્ટ્રીબ્યુટ થઈને ઇક્વલ થઈ જ જાય. બંધ થાય છે એનો, હા ઉદય તો ચાલુ છે ને. જો જીવને ભલે 11માં ગુણસ્થાનમાં પહોંચ્યા, હવે મૌનિયનો ઉદય નથી, મૌનિયનો ઉદય નથી, બાકીની 7 પ્રકૃતિનો ઉદય ચાલુ છે. જો આપણે છે ને ક્યારેક ગુણસ્થાન સમજીએ ને, કર્મમાં ડિટેલમાં જઈએ ને, તો હંમેશા 3 લેડર બનાવે. એક છે કે નવો બંધ, એક છે સત્તા, અને એક છે ઉદય. હવે વર્તમાનમાં 11માં ગુણસ્થાનમાં પહોંચ્યા એટલે એમના પરિણામમાં વિતરાકતા છે, તો પરિણામમાં વિતરાકતા છે, સત્તામાં તો પડ્યા છે ને, એટલે સત્તાનો કોઠો ભરેલો છે. ઉપક્ષણ શ્રેણીમાં હોય પછી સત્તામાં તો બધી જ પ્રકૃતિઓ પડેલી છે, સત્તાનો કોઠો ભરેલો છે. હવે બંધમાં વિતરાકતા છે એટલે કોઈ નવા બંધ થતા નથી, ફક્ત એક સાતા વેદનીનો બંધ થઈ રહ્યો છે. ઉદયમાં, ઉદયમાં મોહનીયનો ઉદય નથી, કેમ કે એ વિકરાકતાને અને મોહનીયને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. બાકીના 7 કર્મ પ્રકૃતિનો ઉદય ચાલુ છે. હજી એમને જ્ઞાનાવરણી દર્શનાવરણી અંતરાય એ તો ચાલુ જ છે, કેમ કે વિકરાગી હજી સર્વજ્ઞ નથી થઈ ગયા. અંતરાયનો ઉદય ચાલુ છે ને, હા ચાલે. ઉપકર્ગ આવે છે અંતરાયનો ઉદય છે, મોહનીય નથી તો એમને કોઈ દુઃખ નથી. અને સાથે બાકીના અગાતી કર્મો પણ ચાલુ છે. ચાલો આપણે હવે 12મો ગુણસ્થાન પણ વાંચીએ. જો 234 ક્ષીણ મોહ ગુણસ્થાન નું સ્વરૂપ શું છે અને તે કોને પ્રાપ્ત થાય છે? જો મોહનીય કર્મ નો અત્યંત ક્ષય થવાથી સ્ફટિક ભાજન ગત જળની માફક અત્યંત નિર્મળ અવિનાશી યથાચાર ચારિત્રના ધારક મુનિરાજને ક્ષીણ મોહ નામનું 12મું ગુણસ્થાન થાય છે. અહીંયા પણ એક ઉદાહરણ આપ્યું છે, બહુ સરસ છે. આ છે ને ગોમટસાર ગાથા 61 છે, જીવકાંડ ગોમટસાર જીવકાંડ ગાથા 61, કે કોઈ સ્વચ્છ જલ સહિત સરોવર હોય, શરદ ઋતુ શરદકાલીન સરોવરમાં જળ જેવી રીતના કાદવ એકદમ નીચે બેસી ગયો છે અને ઉપર પાણી એકદમ શાંત થઈ ગયું, અથવા તો કોઈ પાણીનું વેસલ છે એમાં ઓલી નિર્મલી ઔષધિ નિર્મલી પલ નાખ્યું એને કારણે પાણી બેસી ગયું, અને કચરો બેસી ગયો અને પાણી ઉપરનું ક્લીન થઈ ગયું, કાદવ એકદમ નીચે બેસી ગયો છે અને ઉપરનું પાણી એકદમ ક્રિસ્ટલ ક્લિયર ક્લીન થઈ ગયું, એવા પરિણામ સહિત મુનિરાજને ઉપશાંત મોહવાળા જીવ કહે છે. અને ક્ષીણ મોહવાળા જીવ કેવા છે? કે સ્ફટિક મણીનું વાસણ લીધું, સ્ફટિક મણી ને ક્રિસ્ટલ એકદમ ટ્રાન્સપરન્ટ ક્લિયર, અને એમાં પાણી પણ એકદમ કેવું નાખ્યું કે એકદમ ક્લિયર ચોખ્ખું, બસ એવા પરિણામ વાળા એ જીવ છે. હવે એમાં ક્યાંય કોઈ જાતના દોષ મોહનીયના જે પેલા જ્ઞાનાવરણી આવી બાકી છે, મોહનીયમાં ક્યાંય કોઈ દોષ બચ્યા નથી, એવા પૂર્ણ વિતરાકતાને પ્રાપ્ત કર્યું છે. બરાબર, એ બે ઉદાહરણ આપણે જોયા. હવે જો બીજા એક બે પોઈન્ટ છે, આમાં બહુ સરસ છે, આપણે વાત કરીએ. જીવના જે સુખ દુઃખના ભાવ છે, એ સુખ દુઃખના ભાવને કોની સાથે નિમિત્ત સંવેદિત સંબંધ છે? કોની સાથે સંબંધ છે? કશા એટલે કોની સાથે, કયા કર્મ સાથે? મોહનીય સાથે જ સંબંધ છે. જીવના સુખ દુઃખ ને જેવી રીતના સમજો, આપણને કઈ વાગી જાય, હવે વાગી જાય છે તો આપણને દુઃખ થાય છે ને, તો એ દુઃખ કેમ થાય છે? કેમ કે શરીરમાં પોતાપણાનો મોહ છે, એ શરીરમાં પોતાપણાનો મોહ છે એટલે દુઃખ થાય છે. હવે કોઈ સમજો, કોઈ જીવ કોમામાં હોય, ધ્યાનથી જવાબ આપજો, કોઈ જીવ કોમામાં છે, જ્ઞાનનો ક્ષયક્ષમ ખૂબ ઘટી ગયો છે અને શરીરમાં કઈક વ્યાધિ છે, તો એને દુઃખ થાય કે ન થાય? કેમ થાય? મોહનીય તો એટલો ને એટલો જ છે ને, એમાં રાગ દ્વેષના પરિણામ એટલા ને એટલા જ છે. અચ્છા, હવે જો હું બીજું એક્ઝામ્પલ આપું, બે મુનિરાજ છે, એક મુનિરાજ છે એ અંગ પૂર્વના જ્ઞાતા છે, દ્વાદશાંગના પાટી છે અને શ્રેણી માંડીને વિતરાગી થયા, અને બીજા મુનિરાજ છે એ શિવભૂતિ મુનિરાજ જેવા છે, જ્ઞાનનો ક્ષયક્ષમ ખૂબ ઓછો હતો અને શ્રેણી માંડીને વિતરાગી થયા. સુખ કોને વધારે? બેવને કેમ સરખું? આને જ્ઞાન ઓછું છે, ઓલાને જ્ઞાન વધારે. અચ્છા, આપણા શાસ્ત્રમાં જ લખ્યું છે કે જે વિતરાગતાને પ્રાપ્ત થયા 11-12માં ગુણસ્થાને, એ પૂર્ણ સુખી છે, પણ અનંત સુખી નથી. અગિયાર બાદ તો હજી આગળ આવશે સિદ્ધ ભગવાન, અનંત સુખી નથી. કેમ કે હજી પૂર્ણ જ્ઞાન નથી, હજી કેવલ જ્ઞાન પ્રગટ થાય પછી અનંત સુખી થાય, તો પૂર્ણ સુખી છે, અનંત સુખી નથી. તો જ્ઞાન લઈને સુખનો સંબંધ હોવો જોઈએ ને, તો શાસ્ત્રનું જ કથન કહું છું. નહીં નહીં, શું ફરીથી આર્ગ્યુમેન્ટ તમે સમજ્યા કે નહીં? જે 13-14 ગુણસ્થાન વાળા કેરલી ભગવાન છે એ અનંત સુખી કહેવાય છે, 11-12 વાળા પૂર્ણ સુખી કહેવાય, અનંત નથી કહેવાતો. તો એમને ને આમને સુખ ઓછું વધારે છે કે સેમ છે? જો જેટલું સુખ અગિયારમા બારમા મુનિરાજ ને છે એટલું જ અનંત સુખ અર્યંત સિદ્ધ પરમાત્મા ને છે, અને અર્યંત ભગવાન સહયોગી અયોગી ને સિદ્ધ ભગવાન બધા જ. પણ આ તો ઉપચાર થી જ્ઞાન નો આરોપ આપીને આ શબ્દ માં ફેર કર્યો છે. નહી તો પછી અર્યંત ભગવાન ને સિદ્ધ ભગવાન માં પણ ફરક પાડવો પડશે કે અહીંયા આનંદ સુખ ને ત્યાં આવ્યા બાદ સુખ. ખ્યાલ આવ્યો છે ને? કેમ કે ત્યાં હજી ચાર પ્રતિજીવી કર્મ બાકી છે અર્યંત ભગવાન ને, તો બાધા છે સિદ્ધ ભગવાન ને કોઈ બાધા નથી, એટલે આવ્યા બાદ છે એ ત્યાં બી ભેદ પાડવો પડશે. જો આ ભેદ ઉપચાર માત્ર છે, એ ખાલી ફરક હોલિસ્ટિકલી ફરક બતાવવા માટે છે કે હજી આ જીવને આટલા કર્મ બાકી છે, આ જીવને નથી બાકી આદિ. પણ બાકી ખરેખર સુખનો સંબંધ ફક્ત મોહનીય સાથે જ છે. એટલે આ જીવ પણ પૂર્ણ સુખી થયા, ભલે ઉપશમ શ્રેણીના મુનિરાજ છે, અંતર્મુહૂર્ત માટે જ પણ પૂર્ણ સુખી છે. એમનામાં અને ઉપરના અર્યંત ભગવાન આદિમાં જરાય ફરક નથી સુખની દ્રષ્ટિએ. હજી હા, જે બાકીના દોષ છે એ તો છે, પણ સુખમાં જરાય અંતર નથી. બરાબર? હા, સુખ અને વિતરાગતા. હજુ બીજો એક પોઈન્ટ છે, ખબર નહીં મેં કદાચ, મને એવો ભાસ થાય છે કે બહુ પહેલા દસેક ક્લાસ પહેલા મેં એવું કહ્યું હતું કે અંતર્મુહૂર્તમાં પણ જ્યારે મુનિરાજ અગિયારમાં ગુણસ્થાનમાં છે ત્યાં પણ કદાચ વિશુદ્ધિ ઘટે છે અને વધે છે, એવું મેં કીધું. એવો મને ભાસ થાય છે, તો એ કરેક્ટ કરી લેજો. અગિયારમાં ગુણસ્થાનમાં જયારે જીવ પૂર્ણ વિતરાગી છે ત્યારે એમની વિતરાગતા દરેક સમયમાં સમાન જ રહે છે અને પૂર્ણ વિશુદ્ધ રહે છે, એમાં ક્યાંય ઉપર નીચે કે દોષ ક્યાંય નથી. જો એ પોઈન્ટ આપણે જોયો, બીજો એક પોઈન્ટ છે કે અગિયારમું ગુણસ્થાન જે છે એ અગિયારમું ગુણસ્થાન હવે પાંચ ભાવમાંથી ઔક્ષમિક ભાવનું છેલ્લું ગુણસ્થાન છે. પહેલા જીવે ચોથા ગુણસ્થાનમાં, પાંચમામાં, છઠ્ઠા, સાતમામાં ગમે ત્યારે ઔક્ષમિક સમ્યક તો પ્રગટ કર્યું હતું. બરાબર? ઔક્ષમિક સમ્યક તો પ્રથમ ઔક્ષમ, અને પછી આગળ શ્રેણી માંડી ત્યારે ઔક્ષમિક સમ્યક તો દ્વિતીય ઔક્ષમ, એ અગિયારમાં ગુણસ્થાન સુધી રહ્યું. પછી પાછા નીચે તરફ રહ્યું, ઉપર તરફ હવે નથી. અને ઔક્ષમિક ચારિત્ર પણ અગિયારમાં ગુણસ્થાને પૂર્ણ થયું અને એની સત્તા ત્યાં જ છે, નીચે બી નથી ઉપર પણ નથી. હવે અગિયાર પછી બાર, તેર, ચૌદમાં ક્યાંય ઔક્ષમિક ભાવ કોઈ હોતો જ નથી. જો અર્યંત સિદ્ધ ભગવાન છે એ અર્યંત સિદ્ધ ભગવાનને અર્યંત નહીં, ચલો સિદ્ધ ભગવાનને ગુણસ્થાનાથી એમને કયા કયા ભાવ હોય? પાંચ ભાવમાંથી પાંચમાંથી કયા કયા હોય? પારિણામિક હોય અને શાહિદ હોય, બે જ ભાવ એમને છે. શાહિદ ભાવ પણ ઉચ્ચારથી છે, કેમ કે પાસ્ટમાં એવા પરિણામ હતા જે ક્ષય થઈને હવે નથી, એટલે ઉચ્ચારથી કીધા. ઉચ્ચારથી એટલે કે ભૂત નૈગમ નહીંથી એમને શાહિદ ભાવ કીધા, બાકી હવે ફક્ત પારિણામિક ભાવ રૂપે છે. અને અર્યંત ભગવાન જે છે એમને અમુક જાતના ઔદયિક ભાવ હજી છે, કેમ કે અગાથી કર્મનો ઉદય ચાલુ છે. અર્યંત ભગવાન જે તેરમા ચૌદમાં ગુણસ્થાનમાં હજી કર્મનો ઉદય ચાલુ છે તો ઔદયિક ભાવ છે. ઔક્ષમિક ભાવ અગિયારમાં ગુણસ્થાન સુધી હતા, હવે પૂરા છે. તો આ જો આપણી ચર્ચા છે અગિયારમાં ગુણસ્થાનની, હવે એમાં પણ ડિટેલમાં આપણે જોવું હોય તો જે જૈન સિદ્ધાંત પ્રવેશિકા છે ઓરિજિનલ ગુરુ ગોપાલદાસજી બરૈયાની, એમાં છે ને દરેક ગુણસ્થાનમાં આખું એવું ડિસ્ક્રિપ્શન આપ્યું છે કે આ ગુણસ્થાનમાં આટલો ઉદય, આટલી સત્તા અને આટલો બંધ. અથવા તો મોટા શાસ્ત્રોમાં પણ છે જ, પણ એ નાની બુક છે તો એમાં દરેક ગુણસ્થાનમાં આવી રીતના વર્ણન આપ્યું છે, તો એ ત્યાંથી સમજવું જોઈએ. આ પ્રશ્નોત્તર માં છે જૈન સિદ્ધાંત પ્રવેશિકા, એમાં મારા ખ્યાલથી ચોથો અધિકાર છે, ચોથા અધિકારમાં, છ અધિકારમાંથી ચોથામાં એ ગુણસ્થાનનો ટોપિક છે. એમાં દરેક ગુણસ્થાનમાં એવું છે, સમજો એક ગેમ સાબુ તમને, કે જે જીવ શાહી શપક શ્રેણી માંડે છે તો ટોટલ કર્મની 148 પ્રકૃતિ હોય, તો 148માંથી કયા ગુણસ્થાનમાં કેટલી પ્રકૃતિનો ક્ષય થાય છે એનું આખું વર્ણન ત્યાં છે ડિટેલમાં. કે 85 પ્રકૃતિ જે છે એ છેલ્લા 14માં ગુણસ્થાનમાં જાય છે, એમાં પણ 14માં છેલ્લા બે સમયમાં 73, 72 અને 13 એમ કરીને છેલ્લું આમ જાણે બે ઠાક ઠાક કરીને ઉડાવી દે ને, એટલે છેલ્લા બે સમયમાં આટલી 85 પ્રકૃતિનો નાશ કર્યો. એની પહેલા એટલે કે 13માં ગુણસ્થાન થી 14માં જતા બીજી 16 પ્રકૃતિનો નાશ થયો, અને જયારે અરિયંત ભગવાન બન્યા ત્યારે 63 પ્રકૃતિનો નાશ થયો. આપણે પૂજામાં આવે ને 14 કર્મ કી 63 પ્રકૃતિ નાશી જીતે અષ્ટાદશ દોષ રાખી હોય જયમાલા. તો એ 63માં પણ જે 47 તો જાતિ કર્મ ના અને બીજા કેટલા થયા 16 અગાતિ કર્મ ના, એમ કરીને આખું ડિટેલમાં એક એક ગુણસ્થાન ને અનુરૂપ વર્ણન ત્યાં છે, ત્યાંથી તમે વાંચી શકો. આપણા આ ક્લાસ માટે બહુ વધારે કોમ્પ્લિકેટેડ થઈ જશે એટલે એમાં આપણે નથી જવું. ચાલો આ થઈ આપણી 11માં ગુણસ્થાન ની વાત. હવે જરા 12માં ગુણસ્થાન ને ફક્ત ટચ કરી લઈએ. જો જે જીવે શપક શ્રેણી માંડી છે, એક શપક શ્રેણી માંડનાર જીવ 10માં ગુણસ્થાન પછી જ્યાં એમને સૂક્ષ્મ લોકનો છેલ્લો નિષેકનો નાશ થયો, એ છેલ્લો નિષેકનો નાશ થતા જ નેક્સ્ટ સમયે સીધા 12માં ગુણસ્થાનમાં પહોંચે છે. તો જયારે અંતરકરણ રૂપ પરિણામ થયા હતા 9માં ગુણસ્થાનમાં અંતરકરણ શપક શ્રેણીમાં તો થતા જ નથી. જો ફરીથી જોઈએ આપણે 21 કર્મની આખી લેડર બનાવી હતી નિષેકોએ, બરાબર. ઉપશમ શ્રેણીમાં શું કર્યું, સમયો કેલ્ક્યુલેટ કર્યા કે 9માંનો આટલો કાળ બાકી છે, 10માંનો આટલો બાકી છે અને ઉપર અંતર ક્રિએટ કર્યો 11માં ગુણસ્થાનનો કાળ જેટલો. એનાથી વધારે એનાથી હજી ફ્યુચરમાં પાછા નિષેકો પડ્યા છે, બરાબર. શપક શ્રેણીમાં શું થયું, હવે ભવિષ્યમાં રાખવાનો કોઈ પર્પસ જ નથી, એટલે 9માં ગુણસ્થાનમાં જ 9માંની એકચુઅલી 8માંથી લઈને કે પહેલાથી લઈને શરૂઆતથી એક 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 નિષેકોનો નાશ જ કરતા ગયા, આખીને આખી સત્તા જ એની ખતમ. ચાલે તો 9માંના અંત સુધી તો એ 21 લેડર ખતમ, ફક્ત એ જે નવી 22મી લેડર ક્રિએટ કરી હતી સૂક્ષ્મ લોભની એની નિષેક રચના બસ એક જ બચી, બાકી તો બધા 21 ભૂતકાળમાં તો ગયા ગયા ઉદયમાં આવી અને ભવિષ્યના હવે છે જ નહીં, ખ્યાલ આવે ને. એટલે સૂક્ષ્મ લોભના જેટલા 10માં ગુણસ્થાનનો કાળ છે એટલા જ નિષેકો છે. સમજો 10માં ગુણસ્થાનનો 4 સમયનો કાળ હોય તો 4 જ નિષેક ત્યાં પડ્યા છે. 10માંમાં આવ્યા પછી હવે ત્યાં વળી પાછા કર્મનો કાંઈ ઉત્કર્ષણ અપકર્ષણ સંક્રમણ એવું કાંઈ નહીં થાય. હવે એ પોતાના રૂપે જ ઉદયમાં આવીને એક નિષેક કરીને ખરી ખરીને પૂરા થશે. જો ક્રોધ માન માયા લોભ હતા, જો કેટલી બ્યુટીફુલ રચના છે વિચાર કરો. જે આપણે 8માં ગુણસ્થાનમાં 4 પ્રોસેસ જોયા, એક છે અસંખ્યાત ગણી નિર્જરા, દર સમયે નીચે વર્તમાન સમયમાં કર્મ ઉદયમાં આવીને ખતમ થાય છે. બીજું હતું ગુણ સંક્રમણ, એટલે અસંખ્યાત ગણા દર સમયે સંક્રમિત થઈને ખતમ થાય છે. કોઈ એક પર્ટિક્યુલર નિષેક રચના જુઓ, સમજો અપ્રત્યાશા અનાવરણ ક્રોધની રચના, તો નીચેથી બી ખતમ થાય છે, સંક્રમિત થઈને પણ ખતમ થાય છે. ઉપરથી સ્થિતિકાંડક ઘાત થાય છે, એટલે ઉપરના નિષેકો નીચે આવીને ખતમ થાય છે, અને અનુભાગ કાંડક ઘાત થાય છે, એટલે એ તીવ્રમાંથી મંદમાં આવીને ખતમ થાય છે. એમ કરતા કરતા ક્રોધને પૂરા માનમાં કન્વર્ટ કર્યા, માનને માયામાં કન્વર્ટ કર્યા, માયાને લોભમાં કન્વર્ટ કર્યા, લોભને હવે સૂક્ષ્મ લોભમાં કન્વર્ટ કર્યા, અને સૂક્ષ્મ લોભની જે નિષેક રચના છે એ બધા પરમાણુ એમાં આવીને હવે પડ્યા છે. એ પણ આટલા વખતથી 8માંની શરૂઆતથી 8, 9, 10 ત્રણ ગુણસ્થાનમાં અસંખ્યાત ગણી નિર્જરા કરતા જ ગયા, તો 8માંના પહેલા સમયથી 10માંના અંતમાં સમયમાં કેટલા ગણી અસંખ્યાત ગણી નિર્જરા થતી હશે વિચાર કરો. ખ્યાલ આવે છે. એ નિર્જરા કરતા કરતા હવે જીવ જયારે 10માંના અંત સુધી પહોંચ્યો શપક શ્રેણી, તો એ જે નિષેક રચના છે પૂરી થઈ અને હવે સીધો 12માં ગુણસ્થાનમાં પહોંચ્યો. હવે જો એ પણ ધ્યાન આપો आज आखी बात कही तो मोहनीय बात कही, मोहनीय हम कोई कर्म बचा नहीं, बदाज आखा मोहनीय जड़ मूल थी उखेड़ी ना एट जीव पूर्ण वितरी जाए, पर बाकी कर्म की शू अवस्था है? बाकी ध्यानावरणी दर्शनावरणी आदि कर्म में हजी असंख्यात गणी निर्जरा थी रही है। जे जे सिक्वंस में आठ मे शुरुआत करी थी तो आठ नौ दस बार हजी एम असंख्यात गणी निर्जरा एने हमें गुण संक्रमण के तो तीव्र माती मंद में संक्रमित करते कहीं ज्ञानावरणी थी दर्शनावरणी संक्रमित न थे जय मूल प्रकृति चेन्ज न थे तीव्र माती मंद में एवं रीतना संक्रमित थी खरी ने उदय में आई पूरा तो जो ये रीते अपने बीजा बे पॉइंट है ब्रीफली टच कर बार मा समय अंतर मिले छे जो जेटलो समय छठा मा छे एनाथी अर्धो सातमा मा सातमा थी पण ओछो आठमा मा आठमा थी ओछो नौमा मा नौमा थी ओछो दसमा मा दसमा थी ओछो अग्यारमा मा अग्यारमा थी ओछो बारमा अने बधुं मळीने पण पाछो अंतर मिले छे तो एक एक भी अंतर मिले बधुं मळीने पण अंतर मिले जो बे पॉइंट टच करवाना छे आपणे टाइम लगभग थवा दो पण ब्रीफली टच करूं छुं। एक इम्पोर्टेंट पॉइंट है आखो प्रोसेस अपने शू बतावे कि जीव सौ पहला वितरागी थे वितरागी थया पूर्ण सुखी थे पची हम बार अग्यार हाँ बार काल पास थे पची बाकी त्राण कर्म ना नाश करते बाकी चतुष्टय है इमने जो अनंत ज्ञान अनंत दर्शन आदि से पची प्रगट थे एट केवल ज्ञान पची थे कहवा मतलब शू है कि आखा प्रोसेस में ज्ञान नु कार्य शू एक बार शुरुआत में जे तत्व विचार तत्व निर्णय करीने जीवे पोताना आत्मा नो निर्णय कर्यो ने सम्यक दृष्टि थया त्यां सुधी तत्व ज्ञान एनो तत्व विचार नु भूमिका हती। एक बार थई गया एना पछी हवे फक्त स्थिरता नी भूमिका छे पांच थी लईने बार मा सुधी फक्त चारित्रमा वृद्धि थाय छे। आपणे पहला वात कही थी ने तो ज्ञान में वृद्धि थवी कम्पलसरी नहीं, नहीं तो इंद्र आदि बार अंगना धारी से इंद्र से सौधर्म इंद्र ये तो द्वादशांगना पाठी से ऊपर सर्वार्थ सिद्धि बधा देव द्वादशांगना पाठी से अहिया मुनिराज है ये तो अल्प ज्ञान है इवन वितरागी थया पछी अल्प ज्ञान है तो पछी जो ज्ञान थी सुख आदि ना संबंध हो तो ऊंधू पड़े ख्याल आए एट्ले आ ज्ञान की पूर्णता हम जय के थे तरह सडनली लोकालोक जा सुख आदि ने बाधक नहीं। एक बात है बीजो एक सूक्ष्म पॉइंट है जो आप औदारिक शरीर है तो ये शरीर आधार निगोजना जीवो रहे हमें केरमा में परम औदारिक शरीर प्रगट करते तो ये परम औदारिक शरीर आधार निगोजना जीवो नहीं हाँ तो क्या थी क्यारे गायब थाय छे तो जो बार जो अंतर मुहूर्त नो काल छे आज निगोदना जीव छे एनु आयुष्य केटलू के अंतर मुहूर्त स्वात नो अठार मो भाग के जे होय यथायोगी अंतर मुहूर्त तो ए बार अंतर मुहूर्त ना काल में जेम जेम निगोदना जीवो नु आयुष्य पूरु थतु जशे एम एम हवे नवा उत्पन्न नहीं थाय અને એમ કરતા કરતા જે પહેલા અત્યારના અનંતાનંત નિગોધ પડ્યા છે તો એ ઘટીને ઝીરો થઈ જશે અને ઝીરો થઈને હવે તેરમામાં એ પરમ ઔદારિક શરીર થઈ જશે। અગિયારમામાં એ નહીં થાય કેમ કે હજી તો સર્વજ્ઞ થવાના નથી। તો જો આ રીતે આપણે જીવ પૂર્ણ વિતરાગતાને પ્રાપ્ત કરી અને અગિયારમામાં અને બારમામાં શું માઇનર અંતરો છે આપણે બધા જોયા આગળ હવે કેવડી ગુણસ્થાનની વાત કરશું। જીનવાણી સુધી હે જીનવાણી ભારતી તો જપો દિન રે જો તેરી શરણાગ રહે તો પાવે સુખ છે જા વાણી કે જ્ઞાન દે તુજે લોકાલો સો વાણી મસ્તક નમો સદા જે સુમી બોલો જીનવાણી માતનો